સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 29/1/2015.
વચનામૃત ગઢડા મધ્ય 41 માનરૂપી હાડકાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880 કાર્તિક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી કઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે પીળા પુષ્પના તોરા ખોશ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણ કરે તે સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય છે, પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી અને જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો અને માન વિના કેવળ ભગવાનની જ પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી છે, કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુકો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. એ સાખીને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી, માટે માનને ત્યજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્યનું 41મું જે તે થયું.
વચનામૃત ગઢડા મધ્ય 42 સગુણ નિર્ગુણપણું અક્ષરને વિશે છે. કૂંચીનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880 માક્ષરવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે અને બ્રહ્માંડમાં કયે કયે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે, એક સગુણપણું અને બીજું નિર્ગુણપણું. અને પુરુષોત્તમ નારાયણ છે તેને તો સગુણ ન કહેવાય ને નિર્ગુણ પણ ન કહેવાય, અને સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે. તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિશે અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે કાંઈ બ્રહ્માંડ અક્ષરને વિશે નાના થઈ જતા નથી, એ તો અષ્ટાવરણે સહવર્તમાન હોય પણ અક્ષરની અતિશય મોટપ છે તે આગળ બ્રહ્માંડ અતિશય નાના દેખાય છે. જેમ ગિરનાર પર્વત છે તે મેરુ આગળ અતિશય નાનો દેખાય ને લોકાલોક પર્વતની આગળ મેરુ પર્વત અતિશય નાનો દેખાય છે, તેમ બ્રહ્માંડ તો આવડા ને નાવડા હોય પણ અક્ષરની અતિશય મોટપ છે ને તેની આગળ અતિ નાના દેખાય છે, માટે અણુ સરખા કહેવાય છે અને અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે। તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગે કરીને દશે દિશાઓ કલ્પાય છે તેમ અક્ષરધામ છે, ને તે અક્ષરને ઉપર હેઠે ને ચારે પડખે સર્વ દિશામાં બ્રહ્માંડની કોટીઓ છે। અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિશે સદાય વિરાજમાન રહે છે, ને તે સત્ય સંકલ્પ છે। અને અક્ષરધામને વિશે રહ્યા થકા જ જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશા જોઈએ તેવા તેવા રૂપને પ્રકાશ કરે છે। જેમ શ્રીકૃષ્ણ ભગવાને રાસક્રીડા કરી ત્યારે પોતે એક હતા, તે જેટલી ગોપાંગનાઓ હતી તેટલા રૂપે થયા, તેમ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા પ્રકાશે છે। અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે, અને જ્યાં એ પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે। इति वचनामृतम एवी रीते गढ़ा मध्य नु 42મું જેતે થયું।
વચનામૃત ગઢડા મધ્ય 43 બ્રહ્મ સ્વરૂપ પ્રીતિનું।
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1880 ના પોષ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં અયોધ્યાવાસીને ઘેર ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોદા લઈને કીર્તન ગાવતા હતા। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો પ્રશ્ન ઉત્તર કરીએ, એમ કહીને શ્રીજી મહારાજે પૂછ્યું છે, જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય અને તેને વિશે વૈરાગ્યરૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણેય ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્ય સમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિશે પ્રીતિ હોય કે ન હોય એ પ્રશ્ન છે। પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જે સત્તારૂપે વર્તે તેને ભગવાનને વિશે પ્રીતિ તો હોય। ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું છે, સત્તારૂપે રહ્યો એવો જે ભક્ત તેને ભગવાનને વિશે પ્રીતિ છે તે આત્માને સજાતી છે કે બીજાતી છે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, એ પ્રીતિ તો આત્માને સજાતી છે। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મધ્વાચાર્ય નિંબાર્ક ને વલ્લભાચાર્ય એમણે આત્મારૂપે રહીને જે ભગવાનને વિશે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મ સ્વરૂપ કહી છે, માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિશે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મ સ્વરૂપ છે, એ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે। ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્યનું 43મું જેતે થયું।
સ્વામીની વાતુ પ્રકરણ 7 અસાધારણ ઐશ્વર્ય।
વાત 13મી સ્વામિનારાયણ રે સ્વામી વાત કરીજે। ગામ વાંડિયામાં પરોક્ષ અવતારના ઉપાસક દેવજી ભક્ત હતા, તેને ઘેર શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે તે ભક્તે પૂછ્યું, જે હે મહારાજ તમે કેના સંત છો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે તો સ્વામિનારાયણના પરમહંસ છીએ। પછી તે ભક્ત શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા, પછી તેને પોતાની દ્રષ્ટિ માત્ર કરીને સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંત મુક્ત અનંત અવતાર ને અનંત ઐશ્વર્ય તેણે સહિત પોતાની મૂર્તિનું દર્શન કરાવતા હવા ને પોતાની મૂર્તિને વિશે લીન કરાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવતા હવા। પછી મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું, જે હે મહારાજ આ ભક્તે શું પુણ્ય કર્યા છે જે અનંત કોટી બ્રહ્માંડના પતિ એવા જે તમે તે સાક્ષાત દયા કરીને તેને ઘેર પધાર્યા ને મોટા મોટા યોગીને પણ દુર્લભ એવી જે અક્ષરધામની સમાધિ તે તમે દયા કરીને આ ભક્તને કરાવી, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે આ ભક્ત તો 100 જન્મથી નિષ્કામી વર્તમાન દ્રઢ રાખીને ભગવાનને પામવાને અર્થે દાખલો કરતો હતો, ત્યારે અમે એને ઘેર પધાર્યા છીએ. પછી તે ભક્તને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે ભક્તે કહ્યું, જે હે મહારાજ, તમે તો અનંત કોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર તેના પતિ છો, ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, તે દયા કરીને મારે ઘેર પધાર્યા છો, માટે હે મહારાજ, તમારા સ્વરૂપના નિશ્ચયમાં ખામી રહે નહીં એવું કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે તો આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશું પણ નહીં, માટે આ જે તમને નિશ્ચય થયો છે તે ફરવા દેવો નહીં. વાત 14મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે દામોદરે નથુ ભટ્ટને શ્રીજી મહારાજના નિશ્ચયની વાત કરી, જે શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે ને રામાનંદ સ્વામી તે ઉદ્ધવનો અવતાર છે. તે વાત સાંભળીને નથુ ભટ્ટ અતિશય આકળા થઈ ગયા. પછી તે બે જણ વર્તાલે શ્રીજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું, જે હે મહારાજ, આ દામોદર રામાનંદ સ્વામીને ઉદ્ધવ કેમ કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો એટલે જેમ છે તેમ તમને જણાશે. પછી તે ભટ્ટ ધ્યાનમાં બેઠા એટલે તેમને તરત સમાધિ થઈ. તે સમાધિને વિશે અનંત મુક્ત, અનંત અવતાર, અનંત ઐશ્વર્ય અને રામાનંદ સ્વામી તેમણે સહિત અક્ષરધામને વિશે પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવીને તે સર્વ અવતાર અને રામાનંદ સ્વામી પોતાની સેવામાં દેખાડે ને પોતાનો સર્વોપરી નિશ્ચય તે ભટ્ટને કરાવે. પછી તે ભટ્ટને સમાધિમાંથી જગાડ્યા ત્યારે તે નથુ ભટ્ટ ઉઠીને દામોદરને સાષ્ટાંગ દંડવત કરીને પછી બોલ્યા, જે હે મહારાજ, મને તો આ દામોદરે તમારા સ્વરૂપના નિશ્ચયની વાત કરી ન હોત તો મારે કલ્યાણમાં બહુ જ ફેર હતો, તે માટે હવેથી કોઈ રીતે તમારા સ્વરૂપના નિશ્ચયમાં કસર રહે નહીં એવી કૃપા કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે તો અક્ષરધામ થકી અગણિત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અમારું અક્ષરધામ ને અનંત કોટી પાર્ષદ તેણે સહિત પધાર્યા છીએ. વાત 15મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે ગઢડામાં શ્રીજી મહારાજે એક ભક્તને કહ્યું, જે તમે અક્ષરધામમાં જઈ આવો. ત્યારે તે ભક્ત સમાધિ કરીને પ્રથમ બદ્રિકાશ્રમમાં ગયા. ત્યાં આપણા સાધુ પાળા બ્રહ્મચારી હરિભક્ત તેને દીઠા. ત્યારે તેને પૂછ્યું, જે શ્રીજી મહારાજ ક્યાં છે? ત્યારે તે સર્વ બોલ્યા, જે આ નરનારાયણ છે તે જ મહારાજ છે. ત્યારે હરિભક્તે કહ્યું, જે હું મહારાજને ઓળખું છું. પછી ત્યાંથી શ્વેતદ્વીપમાં ગયા. ત્યાં પણ આપણા સાધુ બ્રહ્મચારી હતા, તેને કહ્યું, જે શ્રીજી મહારાજ ક્યાં છે? ત્યારે તે બોલ્યા, જે આ વાસુદેવ છે તે જ મહારાજ છે. ત્યારે તે બોલ્યા, જે મહારાજને હું ઓળખું છું. પછી ત્યાંથી વૈકુંઠમાં ગયા. ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિક દીઠા. ત્યારે તેને કહ્યું, જે શ્રીજી મહારાજ ક્યાં છે? ત્યારે તેમણે કહ્યું, જે આ લક્ષ્મીનારાયણ છે તે જ મહારાજ છે. ત્યારે તેણે કહ્યું, જે હું મહારાજને ઓળખું છું. પછી ત્યાંથી તે ભક્ત ગોલોકમાં ગયા. ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિકને દીઠા. ત્યારે તેમણે પૂછ્યું, જે મહારાજ ક્યાં છે? ત્યારે તે બોલ્યા, જે આ શ્રીકૃષ્ણ છે તે જ મહારાજ છે. ત્યારે તેણે કહ્યું, જે મહારાજને હું ઓળખું છું, માટે આ શ્રીજી મહારાજ નહીં. ત્યાર પછી તે ભક્ત અક્ષરધામમાં ગયા ને ત્યાં અનંત કોટી મુક્ત તેમણે સેવ્યા હતા એવા જે શ્રીજી મહારાજ તેમને દીઠા. અને ત્યાં આપણા સાધુ બ્રહ્મચારી પાળા સત્સંગી તે સર્વને શ્રીજી મહારાજની સેવામાં દીઠા. પછી તે ભક્તને શ્રીજી મહારાજે પૂછ્યું, જે ક્યાં ક્યાં ગાં ધામ જોતા આવ્યા? ત્યારે તે ભક્તે કહ્યું, જે હે મહારાજ, આપણા બ્રહ્મચારી સાધુ પાળા સત્સંગી તે બદ્રિકાશ્રમમાં શ્વેતદ્વીપમાં વૈકુંઠમાં તથા ગોલોકમાં ઘણા દીઠા. તે પણ અહીં કેમ ન આવ્યા? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે અમને તે ધામના પતિ જાણ્યા તે માટે ત્યાં જઈને રહ્યા છે, ને આ સર્વએ અમને સર્વ અવતારના અવતારી જાણ્યા, ને સર્વધામ થકી પર જે બ્રહ્મોલ તેના પતિ અમને જાણ્યા તે માટે એમને અમે અક્ષર મુક્ત કર્યા છે, અને પૂર્વના અવતાર જેવા અમને જાણ્યા તે માટે એમને તે અવતાર જેટલું ઐશ્વર્ય આપ્યું છે, ને તે ધામના પતિ અમને જાણીને તે ધામમાં રહ્યા છે, ને જો અમે પંડે જઈને કહીએ તો પણ ન માને એવો એમનો નિશ્ચય છે. પછી તે ભક્તને સમાધિમાંથી શ્રીજી મહારાજ જગાડતા હવા. પછી શ્રીજી મહારાજે તે ભક્તને કહ્યું, જે તમે જે દીઠું તે સર્વ આ સંતમંડળની આગળ કહો. ત્યારે તે ભક્તે જેમ દીઠું હતું તેમ સંતમંડળની આગળ કહ્યું. પછી પરમહંસે કહ્યું, જે હે મહારાજ, તમે કૃપા કરીને તમારા સ્વરૂપનો જેમ અમને સર્વોપરી નિશ્ચય થાય તેમ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અક્ષરાતી તેવા જે પ્રગટ પુરુષોત્તમ ભગવાન તે મૂળ અક્ષર ને અનંત અક્ષરે મુક્તે સેવ્યા થકા પોતાના અક્ષરધામને વિશે સદાય બિરાજમાન છે. તેમણે સૃષ્ટિ સમયે અક્ષર સામે જોયું, ત્યારે તે અક્ષરે અનંત કોટી મુક્ત સામે જોયું, ત્યારે તે મુક્તમાંથી એક પુરુષ ઊભો થયો. પછી તે પુરુષે માયા સામું જોયું, પછી માયામાંથી અનંત પુરુષ આદિક થયા. તે અક્ષર પુરુષ અનેક રૂપે કરીને તેમાં પ્રવેશ કરે છે, અનેક રૂપે કરીને સર્વની રક્ષા કરે છે, અને અનંત પાર્ષદ શક્તિઓ ઐશ્વર્ય સેવ્યા થકા પોતાના ધામને વિશે રહે છે. એ પ્રકારે એને વિશે અનેક કળા રહી છે. એવા જે મહાપુરુષ તેનો મોટા કવિ પણ પાર પામતા નથી, ને તે આધુનિક સમજણવાળાની તો એટલે સુધી જ ગતિ છે. ને એવા અનંત અક્ષર મુક્તે સેવ્યા એવા જે પ્રગટ પુરુષોત્તમ તેની તમારે સાક્ષાત પ્રાપ્તિ છે, ને એવા જે પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ તે બીજા ધામમાં રહી જે મૂર્તિઓ તથા સર્વ અવતાર તેના કારણ છે, ને અનંત અક્ષર મુક્તના સ્વામી છે, ને અપરિમિત સર્વોપરી નિરંકુશ ઐશ્વર્યાદિકે કરીને સંપૂર્ણ છે. એવા જે પ્રગટ પુરુષોત્તમ તેમની જેમ તમને ઉપાસના છે, તેમ જેને ઉપાસના થાય તે જ પુરુષોત્તમને પામે છે, પણ બીજા તો કોટી સાધન કરે તો પણ ન પામે. ને અક્ષરાદિક સર્વ થકી પર અને પરમ અદ્વૈત મૂર્તિ એવા જે પ્રગટ પુરુષોત્તમ તેને વિશે ને બીજા વિભૂતિ અવતારને વિશે કેમ ભેદ છે? તો જેમ તીર ને તીરનો નાખનારો તથા ચક્રવર્તી રાજા અને ખંડિયા રાજામાં ભેદ છે, ને જેમ સૂર્ય ને સૂર્યના મંડળમાં ભેદ છે, ને જેમ ચંદ્રમા અને તારામાં ભેદ છે, તેમાં પ્રગટ પુરુષોત્તમમાં અને બીજા રામકૃષ્ણાદિક અવતારમાં ભેદ છે. એવી રીતે આ પ્રગટ પુરુષોત્તમને સર્વોપરી જાણવા એ સર્વ સત્પુરુષને સર્વશાસ્ત્રનો પરમ રહસ્ય અભિપ્રાય છે. એવા જે પ્રગટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેની દ્રઢ ઉપાસના કરવી એ અવશ્ય કરવાનું છે, અને અનંત એવું જે અક્ષરધામ ને અનંત કોટી અક્ષર મુક્ત ને અક્ષરધામની અનંત દિવ્ય સમૃદ્ધિ ને અનંત વિભૂતિઓ ને અક્ષરધામની હેઠા બ્રહ્માંડોના અનંત માયા સબલિત બ્રહ્મ એ સર્વ પુરુષોત્તમનું શરીર છે. તેના મહિમાનો પાર ન આવે તો એ સર્વના શરીરી અને કારણ ને સર્વને વિશે અન્યદ્વય થકા વ્યતિરેક ને સર્વથી નિર્લેપ નિર્વિકારી એવા જે આ પરબ્રહ્મ હરિકૃષ્ણ પ્રગટ પુરુષોત્તમ તેના મહિમાનો તો પાર આવે જ કેમ? એ તો અનંત પાર છે. ને જેવા પ્રગટ મૂર્તિ અમે બેઠા છીએ તેવાને તેવા જ અક્ષરધામને વિશે સ્વયં સ્વરાટ થકા રહ્યા છીએ, અને તમે પણ સર્વ ત્યાં બેઠા છો એમ હું દેખું છું, ને આ સત્સંગમાં જે યોગ સમાધિ વાળા છે તે પણ દેખે છે. પણ આ વાત તમારા સમજવામાં પરિપૂર્ણ આવતી નથી, અને જ્યારે આ વાર્તા પરિપૂર્ણ સમજવામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે, ને બ્રહ્માદિક ને દુર્લભ એવી આ સભા છે, ને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ ને બદ્રિકાશ્રમ તેને વિશે સભા છે, તેથી પણ આ સત્સંગીની સભાને અધિક જાણું છું ને સર્વ હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગારે મિથ્યા કહેતા હોઈએ તો આ સર્વ સંત સભાના સમ છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 15. એકાંતિક સત્પુરુષ. ગઢપુરમાં શ્રીહરિએ કહેલી વાત મુક્ત મુનિએ કરતા કહ્યું, જેમાં ભક્તિ, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય જેટલા ન્યૂન રહે તેટલા તેને ન્યૂન જાણવા. ધર્મ વંશ પરિવાર જેટલો કહેવાય છે તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સહ એકાંતિક ધર્મ મોક્ષનું દ્વાર છે, અને સત્સંગ ત્યાં જ વધતો રહે છે. દારૂ, માંસ, કેફી દ્રવ્યનું સેવન, વ્યભિચાર, અભક્ષ્યનું ભક્ષણ વગેરે અધર્મ વંશ કહેવાય છે. અધર્મ વંશ પરિવાર એ જમપુરીનું દ્વાર છે ને 84ની ભટકણ છે. ભક્તિ ધર્મરૂ જ્ઞાન વૈરાગ્ય જીતને ન્યૂન રહેવું, જીતને હિ બુદ્ધિમાન, ન્યૂન કહત હે મત તે હિ. ધર્મ વંશ પરિવાર જીતનો જો કહાત તે હિ, મોક્ષ કે હે સો દ્વાર, સત્સંગ તિહા રહત હે. અધર્મ વંશ પરિવાર હિ જેતા, જમપુરી કે દ્વાર રહે તેતા. જન્મ મરણ કે દ્વાર હે તેહા, 84 ભમત હે એહા. બુધે જ ગામમાં શ્રીહરિએ સંતોને વાત કરતા કહ્યું, જે સંતનું વર્તન અંદર બહાર એક સરખું હોય અને સરળપણે વર્તે તેને અમૃત સમાન જાણવા. એવી સરળ પ્રકૃતિવાળા સંતને કોઈ પર ક્યારેય ખેદ ઘૃણા થતા નથી, વાત કરે તેમાં પણ ખેદનો ભાવ લાવે નહીં, હૃદય ઉત્સાહથી ભર્યું ભર્યું રહે. બધા સંતોના ગુણ વારંવાર કહેતા હોય, અવગુણનો ક્યારેય ઉચ્ચાર ન કરે, એ સાચા સંત જાણવા. એવા સંત ક્યાંય છૂપા રહેતા નથી, સાચા સંત હરિજનના નિયમ ધર્મ નિત્ય કહેવા. સંત સરળ જો જીતને અંતર બાહિર જેહ, વર્તત હે એક રીત હિ અમૃત સમ હે તેહ. સરળ સંત જે તાહિકું કોઉ જન પર નહીં ખેદ, બાત કરત ન ખેદ રખ ઉર્મે રહત ઉમેદ. સંત કે ગુણ અપાર વાર વાર કહે મુખ કર, અવગુણ ન કરત ઉચ્ચાર સાચે સંત ન છિપ રહત. નિયમ ધર્મ હિ જેતે સાચે સંત હરિજન કે, નિતહિ કહના તેતે શ્રીહરિ કરે બાત યહ. જ્યારે જ્યારે સંતોના મંડળ ભેગા મળતા ત્યારે શ્રીહરિ તેમને સાથે રાખી પોતાના હૃદયની એક વાત ખાસ કરતા. વૌઠામાં શ્રીહરિ કહે, પૂર્વે જે આચાર્ય થયા છે તે બધાની રુચિ ભિન્ન ભિન્ન જણાય છે. તેમાં જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ પર તાન હોય તે જ મોટા થયા છે ને તેની કીર્તિ વધી છે. વાટમાં દિવેલ ચઢે તેટલો પ્રકાશ થાય, દીવા કરતા મશાલનો પ્રકાશ વધુ છે, વીજળીનું દૈવત તેથી વધુ છે તો વધુ પ્રકાશ જણાય છે. વડવા નળ તો સમુદ્રમાં જ રહે છે, તે પાણીમાં પણ પ્રજ્વલિત રહે છે, સિંધુનો પવન તેને ઠારી શકતો નથી. તેમ દીવા જેવા ભક્તો ઘરને અજવાળું આપે પણ ફૂંક લાગે તો બુજાઈ જાય, તેને થોડો કુસંગ થાય તો પણ સત્સંગ ટળી જાય. જે સંતને મોટા રાજા મહારાજાના સન્માન મળે ત્યારે સમજ સ્થિતિ ફરી જાય. એવા સંતો મશાલ જેવા છે, તે મેઘના વાયુથી બુજાઈ જાય. મોટા સાધુ સંતદાસ, રામદાસ કે મુક્તાનંદ સ્વામી જેવા હોય તે વીજળી તુલ્ય છે. વીજળી મેઘમાં રહેવા છતાં બુજાતી નથી, તે રાજાના સન્માનથી લેવાતા નથી. ભગવાન ભગવાનના ધારક સંત એ વડવાનળ જેવા છે, જે ચારે અગ્નિમાં શ્રેષ્ઠ અગ્નિ કહેવાય છે. વડવાનળ જેવા હોય તે દેવના પણ દેવ છે, તે ક્યારેય માયાના બંધનમાં આવતા નથી. અન્ય સર્વે તેની પાસે રંકતુલ્ય જણાય છે. અનંત બ્રહ્માંડના દેવો બ્રહ્માદિક સર્વે રંક જેવા છે. સર્વોપરી શ્રીહરિ મનુષ્ય તન ધારે, વર્ણીનો વેશ લે પણ સામર્થી ઢાંકીને વર્તે છે. પોતાની ઈચ્છાથી ગમે તે યોનિમાં પ્રગટ થાય પણ અન્ય સર્વે તેમની આગળ રાંક જેવા ભાસે છે. અણુ જેવા તનમાં આવે તો પણ બ્રહ્માદિક દેવો તેની આગળ રંક છે. જે કોઈને મળ્યા નથી તે તમને મળ્યા છે, એમ શ્રીહરિએ સર્વે હરિજનને કહ્યું. ને વળી કહ્યું કે હવે તો પોતાનું મન ડગાવે તો પણ સત્સંગ છોડવો નહીં, કારણ અંત સમય એ હરિજનને દર્શન દઈ અમે તેડી જઈએ છીએ.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સ્વામી મહારાજની જય. ગુરુ ક્યાં ગયા? મંગલકારી દિવસ જરાય ટાઈમ નહોતો, છતાં એક સુરવીર સેવકના જન્મદિવસ જેવા ભેગા થયા. તમને બોલાવવાની તસ્દી લેવાનો હતો જ નહીં, પણ એક દિવસ સરસ આપણને કોઈ પ્રેરણા મળી જાય, કોઈ સુરુચિ હૈયાની વિશે પ્રગટે, જીવન ધન્ય થઈ જાય. કીર્તન હમણાં જ ગવડાયું, હંમેશા સારી ભાવનાને ભગવાન સંત હૃદય હાથ પગ આપે છે. હંમેશા આદર્શ બહુ ઊંચો રાખવો. મેં મારા સંતોને ત્યાં વાત કરી, કાન ઉગાડા રાખીને વાત સાંભળજો. સાંતો અને પ્રવીણ સોલંકીને બધા જ બે ચાર દિવસ મારી સાથે હતા, બોસ્ટન ને આલ્બનીને બધે જ. એની ગાડીમાં જ અમે ન્યૂયોર્કથી નીકળ્યા હતા. સાંતોને મેં કહ્યું, જો સાંભળ, ગુજરાતની યુનિવર્સિટીનો એક નિયમ છે કે એલ્જીબ્રામાં સમાધિ સો આપે, ગણિતમાં સમાધિ સો આપે, ભૂમિતિમાં સમાધિ 99 જ આપે. એક નિયમ જ છે કે ભૂમિતિમાં સમાધિ 100 માર્ક્સ મળે જ નહીં. તમારો પરફેક્ટ પેપર 300 માંથી 299 માર્ક્સ મળે. કદાચ કોઈ સાયન્સ, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, ફિઝિક્સમાં કદાચ 100 માંથી 99, 95, 98 કોઈ લાવી શકે, એવા ઇતિહાસો આપણે જોયા છે. મને ખબર છે કે ગુજરાતીને લેંગ્વેજમાં, કોઈ પણ લેંગ્વેજમાં 100 માંથી 100 ના આવે, પણ છતાંય લેંગ્વેજમાં 100 માંથી 100 લાવવાનો પ્રયત્ન કરવો એમને સુરુચિ ક્યારેય ના આવે. આવે શક્ય જ નથી. એલ્જીબ્રા જ્યોમેટ્રી તો છે જ, પણ લેંગ્વેજીસમાં 100માંથી 100 જ લાવવા છે. આમાંથી એક માર્ક શા માટે કાપે? 100માંથી 102 જ. એવી જે ભાવના અખંડ રહેવી એ નમ શું છે? કોઈના નથી આવ્યા અને નહીં આવે એ વિચાર કરીએ એ નમ સુરુચિ ન કહેવાય. કોઈના નથી આવ્યા અને નહીં આવે એ વિચારમાં જે રહેવું એને શબ્દ સુરુચિ કહેવાય નહીં. અશક્ય જ છે ને, શક્ય થવાનું જ નથી, છતાંય શક્ય કરવું છે એની નામ સુરુચિ. શાસ્ત્રીભાઈ જઈ આવો. એવી કોઈક ભાવનામાં આપણે ખાતર નથી પડવા દેવું. સુરુચિ અને પ્રાર્થના ત્રણ ચીજ જીવનમાં જોઈએ. ટોપ આદર્શ ધ્યેય, ટોપ સુરુચિ. એક, અંતરથી દિલથી પ્રાર્થના કરીએ. બે, અને સંતની સાથે સરળતા ભર્યો સંબંધ. ત્રણ, આ ત્રણ ચીજ આપણા હૈયાને વિશે બનાઈ જાય તો ધાર્યું નિશાન પડે. બસ શિક્ષાપત્રી તમે વાંચતા હશો, વાંચો, વાંચવી. ફોઆઉટ લાઈફ વાંચીએ તો બી એમાંથી બધું મળ્યા જ કરે, મળ્યા જ કરે. ઘણાને એવું થાય, ઘણાને આ એકનું એક શું વાંચવાનું, આ તો જાણીએ છીએ. અદ્વૈતને, વિશિષ્ટ અદ્વૈતને, વલ્ભાચાર્ય આચાર્યના નિયમને, સુવાસનીના નિયમને, વિધવાના નિયમને, એના આપણે શું સંબંધ? વાંચને મહારાજે કહ્યું છે, ભગવાનથી કોઈ મોટો છે? આપણને કહેવાની છે જરૂર. અમને બાપા એ કહ્યું કે તમારે નિરંતર 10 શ્લોક વાંચવા એટલે જ્યાં તમને પૂરું થઈ ગયું, મોડે થઈ જાય તો વાંચો ના. બોલનાર પુરુષ કે ગોંડો તો હતો નહીં, કદાચ શિક્ષા બધી મળી ગઈ, 212 શ્લોક મળે થઈ ગયા એ તમને કંટાળો આવે કે હવે તો બધા હું તો જાણું છું, પણ વાંચ, વાંચવા બેસી જાય સવારના પરમાં. જાણું છું એટલે શું? સ્વામીજીએ કહ્યું છે, પરામાની પૂરી થઈ ગઈ, ન વાંચો તો મનુષ્યભાવ તો છે જ, આવતા જન્મે ઉંચાવડાવશે.
આત્મીય સમાજની જય જય જય.